તારીખ 3/9/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 481 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 394
કરીએ તે પહેલા એક પ્રશ્ન આવ્યો છે, એની ચર્ચા કરી લઈએ. અહમને ચોંટ લાગે અને ભાવનાને ચોંટ લાગે ત્યારે જીવના પરિણામ કેવા પ્રકારના હોય છે? બેમાં પ્રકારનો શું ફેર છે? પરિણામને ટેલી કરવા માટેનો પ્રશ્ન છે. પહેલાં તો અહમ એટલે શું અને ભાવના એટલે શું, બે વચ્ચેનો તફાવત શું, અથવા બંનેની જાત શું? અહમ છે એ અવગુણ છે, ભાવના અવગુણ નથી. અહમ છે તે અવગુણ છે, ભાવના એ કંઈ અવગુણ નથી. હવે અહમ શેનો હોય છે? કે આત્મા સ્વરૂપે જીવો નથી એવો અહમપણે અનુભવાવો, પોતાપણે અનુભવાવો, તેનું નામ અહમ અથવા અહંકાર, અભિમાન. હવે એમાં સ્થૂળ સૂક્ષ્મના ઘણા ભેદો છે. સ્થૂળપણે તો બધા એવા અહંકારમાં હોય છે કે અમે આવા કુટુંબવાળા છીએ, અમે આવા પૈસાવાળા છીએ, આવા આવા અમારે સારા સારા સંયોગો છે, એ સ્થૂળ અહંકાર છે. પછી નજીકમાં અમે આવા શરીરવાળા છીએ, કોઈનું સશક્ત શરીર હોય તો એનો અહંભાવ હોય, કોઈનું રૂપાળું શરીર હોય તો એનો અહંભાવ હોય, એ પછી એથી આગળ ચાલીએ તો કોઈને રાગનો અહંભાવ હોય છે કે અમારો જેવો ભક્તિભાવ બીજાને, અમારે ભક્તિ, અમારો ભક્તિનો ભાવ ઘણો રાગરૂપ ભક્તિ હોય છે. એથી આગળ જ્યારે ત્યારે ક્ષુભસમ જ્ઞાનનો અહંભાવ થાય છે કે અમે સમજીએ એવું બીજા સમજી શકતા નથી, અમે પકડીએ એવું બીજા પકડી શકતા નથી. આ બધા પ્રકારના સ્વરૂપે આત્મા તો નથી, સંયોગ સ્વરૂપે આત્મા નથી, શરીર સ્વરૂપે આત્મા નથી, રાગ સ્વરૂપે આત્મા નથી, અને જ્ઞાનના ક્ષયોપશમ સ્વરૂપે પણ આત્મા નથી. બાહ્ય જ્ઞાન છે ને ક્ષયોપશમ જ્ઞાન, એ સ્વરૂપે આત્મા નથી. છતાં એમાં અહમ ભાવ થવો, પોતાપણાનો ભાવ થવો, તે અહંકાર છે. અથવા નીચ પદમાં ઉચ્ચ પદ માનવાનો ભાવ છે, કેમ કે આત્મા તો સ્વરૂપે ત્રણ લોકનો નાથ છે, સર્વજ્ઞ સ્વભાવી છે, એને ગમે તેવો માની લેવો, શરીરવાળો, સંયોગવાળો, રાગવાળો, ક્ષોભસમવાળો, એ પોતાના મહાન સ્વરૂપનો અનાદર કરીને નીચ પદમાં ઉચ્ચપણું માનવા બરાબર છે, એ અહંકાર છે. એ અહંકારને જ્યારે ચોંટ લાગે છે એટલે કોઈ એને એથી નીચો બતાવે છે, પોતે ઊંચો પોતાને માન્યો છે એમાં એને નીચો બતાવે છે, ત્યારે એને દ્વેષ ભાવ થાય છે. શું થાય છે? ચોંટ લાગે ત્યારે દ્વેષ ભાવ થાય છે. એમની બીજા કરતા મારો ભક્તિ ભાવ ઘણો છે. અહંકાર ક્યાં જાય છે? બીજાનું નીચાપણું ને પોતાનું ઊંચાપણું, અહંકારમાં એવો પ્રકાર હોય છે. ભલે એવો બીજાનો વિકલ્પ ન હોય, બીજા એવા શબ્દની ભાષા ન હોય, પણ લક્ષ્યમાં એમ જ છે. પોતાનું ઊંચાપણું માન્યું છે તો કમ્પેરેટિવલી બીજાનું નીચાપણું માન્યું છે, વગર વિકલ્પે, નિર્વિકલ્પણે. અને વિકલ્પને ભાષા હોય તો સ્થૂળ અહંકાર છે. એટલે એમાં એ પ્રકાર છે અને એમાં દ્વેષની ઉત્પત્તિ થાય છે. ચોંટ લાગે ત્યારે દ્વેષની ઉત્પત્તિ થાય છે. હવે ભાવનાનો વિષય લઈએ કે ભાવના છે એ બે પ્રકારે છે. એક આત્મ સ્વરૂપની ભાવના અને એક આત્મકલ્યાણની પૂર્ણ પદની ભાવના, મોક્ષ અભિલાષ, પૂરેપૂરું મારું કલ્યાણ થાય એવી ભાવના, એટલે ઊંચી દશાની ભાવના. સ્વરૂપની ભાવના સ્વરૂપની રુચિને લઈને હોય છે, એ પ્રકરણ આપણે ચાલે છે. અને જેને સ્વરૂપની રુચિ હોય છે એને આત્મકલ્યાણની ભાવના હોય છે. જેને આત્મકલ્યાણની ભાવના ઉત્પન્ન થાય છે એને સ્વરૂપની ઓળખાણ થવાની સંભાવના છે. કોઈને હોય છે, કોઈને ભવિષ્યમાં થવાનું કારણ બને છે. એટલે ભાવના છે અવગુણ નથી, અહંકાર છે તે અવગુણ છે, ભાવના છે તે અવગુણ નથી. હવે ભાવનાને ચોંટ ક્યારે લાગે છે? સવાલ તો ચોંટ લાગવાનો છે કે ભાવનાને જ્યારે ચોંટ લાગે છે ત્યારે પોતાની ભાવના વિરુદ્ધ પોતાના પરિણામ થાય ત્યારે ચોંટ લાગે છે. કોઈના કારણે નથી લાગતું, એમાં બીજાનું કમ્પેરિઝન નથી ક્યાંય. પોતાનો આત્મા છે એથી અનાત્મ ભાવ જોર કરે ત્યારે આત્મભાવનાને ચોંટ લાગે છે. પોતાના કલ્યાણની ભાવના હોય ને પોતાને અકલ્યાણના પરિણામ થાય ત્યારે એને ચોંટ લાગે છે અને જાગૃતિ આવે છે. ચોંટ લાગે છે ત્યારે જાગૃતિ આવે છે, દ્વેષ થતો નથી. ત્યારે મારા પરિણામ આમ કેમ ચાલવા માંડ્યા? બિલકુલ ન ચાલે, આમ કેમ થાય છે? જાગી જાય છે. એ રીતે બંને ભાવના અને અહંકાર જુદા જુદી જાતના પરિણામ છે અને બંનેની ચોંટ લાગે ત્યારે પણ જુદો જ પ્રકાર હોય છે, બેનો એક પ્રકાર ક્યારે હોતો નથી. એ રીતે મેળવી લેવું. હા, બરાબર છે. હવે ચાલતા પ્રકરણમાં સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 481 નું સમાધાન ચાલે છે. પ્રશ્ન ચાલ્યો છે કે આત્મરુચિવાળા જીવને કેવા ભાવ હોય છે, એ ભાવોનું વર્ણન કરતા એને લગ્ની હોય છે, એનું હૃદય ભીંજાયેલું હોય છે, એને માત્ર મોક્ષ અભિલાષ હોય છે, કસાયની ઉપશાંતતા હોય છે અને શુષ્ક જ્ઞાનીપણું હોતું નથી કે ક્રિયાજળપણું પણ એને હોતું નથી. એટલો વિષય આપણે ચાલી ગયો છે. આગળ વાત ચાલતી હતી 262 પાને, ત્રીજો પેરેગ્રાફ. ભવે ખેદ અંતર દયા ત્યાં આત્માર્થ નિવાસ. પોતાના ભવ ભ્રમણનો ખેદ એટલે પશ્ચાતાપ. જે જે પરિભ્રમણના કારણરૂપ પરિણામ થવાથી પોતે ભવ ભાવાંતર કર્યા છે, અપરાધનું ફળ ભોગ્યું છે, એવા અપરાધ કર્યા તે બદલનો ખેદ, વર્તમાન પણ ભવભ્રમણના કારણરૂપ પરિણામ થતા હોય તો તેનો ખેદ, ભૂતકાળના પરિણામોનો પણ ખેદ અને વર્તમાન ચાલતા પરિણામોનો પણ ખેદ. એવું આત્માર્થીને હોય છે, પરિભ્રમણની ચિંતના અને વેદના એ આત્માર્થીપણાને સૂચવે છે. શું? એ જીવ હવે આત્માર્થી થયો. અહીંથી શરૂઆત થઈ આત્માર્થીપણાની. એ પહેલાં આત્માર્થીપણું નથી, કેમકે એમાં માત્ર મોક્ષ અભિલાષ આવશે, મોક્ષાર્થીપણું થશે. સંસાર અને મોક્ષ પ્રતિપક્ષ છે. મોક્ષાર્થી નથી તે સંસારાર્થી છે. એને સંસારનું જ પ્રયોજન અંદરમાંથી છૂટ્યું નથી. જે અનાદિનું છે હજી છૂટ્યું નથી. એટલે ભાવનો ખેદ, અંતરદયા એટલે પોતાની નિજ સ્વરૂપને હાનિ ન પહોંચે, ઘાત ન થાય, પીડા ન થાય, એવી જે દયા તેને નિસ્વદયા, નિજ દયા, અંતરદયા કહેવામાં આવે છે. અંતરંગ સ્વરૂપની દયા, સ્વદયા, એવું આત્માર્થીને હોય છે. તો કોઈ પ્રશ્ન ઉઠે અહીંયા કે એને પરદયા હોય કે ન હોય, કે એને હોય. જેને સ્વદયા હોય તેને પરદયા હોય, હોય ને હોય છે. પણ જેને એકલી પરદયા હોય એને સ્વદયાની ખબર પણ ન હોય તો હોય તો ક્યાંથી એમ બનવા યોગ્ય છે? ન જ હોય એમ ને કેવું, પણ એમ બનવા યોગ્ય છે. એટલે સ્વપરદયા સાથે રહે છે. એકલી પરદયામાં સ્વદયાનો સમાવેશ નથી, પણ સ્વદયામાં પરદયાનો સમાવેશ છે, એમ સમજવું સહજ જ હોય છે. કેમ કે જે આત્માર્થી છે, જેને પોતાના સ્વરૂપની દયા આવી છે, દુઃખી થઈ રહ્યો છે પોતાનો આત્મા, એની દયા આવી છે, એને જગતના બીજા આત્માઓ દુઃખી થાય એમ એ ઈચ્છતો નથી, ન ઈચ્છે. હું પણ સુખી થાવ, મને પણ સ્વરૂપ સુખની પ્રાપ્તિ થાવ અને જગતના સર્વજીવોને કોઈનો વેરો ઊંચો નથી એમાં, જગતના સર્વજીવોને આત્મસુખની પ્રાપ્તિ થાવ. મારો વિરોધી હોય એને નહીં, એમ નહીં, ઠીક. કેમ કે આત્માર્થીને કોઈને પોતાનો વિરોધી નથી, એને કોઈને પોતાનો વિરોધી નથી, એટલે એને બધાનું કલ્યાણ થાવ એવી ભાવના હોય છે અને કોઈ દુઃખી ન થાવ એવી ભાવના હોય છે. એમાંથી પરદયાની ઉત્પત્તિ થાય છે. ભવે ખેદ અંતરદયા ત્યાં આત્માર્થ નિવાસ, ત્યાં આત્માના પ્રયોજનનો વાસ રહેલો છે. એ જીવને આત્મહિતના પ્રયોજનની દ્રષ્ટિ અહીંથી પ્રગટે છે. ક્યાંથી? પરિભ્રમણની ચિંતનામાંથી પ્રયોજનની દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે. અને આત્માને બચાવવાની ભાવનામાંથી પણ પ્રયોજનની દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે. કેમ કે એ જ પ્રયોજન છે, પોતાના સ્વરૂપને બચાવવું એ જ પ્રયોજન છે. અને પ્રયોજનને આત્માર્થ કહે છે, પ્રયોજનને આત્માર્થ કહે છે. એકાંતે પર દયા અને દયામાં શું તફાવત છે? એકાંતે પર દયા એટલે બીજા જીવોની દયાનો જ ભાવ રહ્યા કરે છે. માંદા હોય એને દવા આપવી, પૈસાનો હોય એને આર્થિક મદદ કરવી, ભૂખ્યા હોય એને અનાજને રોટલા આપવા, કપડાનો હોય એને કપડાં આપવા. સંયોગથી દુઃખી છે એવા જીવો પ્રત્યે સંયોગ કરાવવો, અનુકૂળતાઓનો સંયોગ કરાવવો, રોગીઓના રોગ મટાડવા, એના નિદાન કેમ્પોની યોજનાઓ કરવી, એક અનેક પ્રકાર છે. એ એકાંત પર દયા છે. લૌકિક દયા જેને કહેવામાં આવે છે એ એકાંત પર દયા છે. શું? ત્યાં સ્વદયાનો વિચાર નથી હોતો. જૈન દર્શનમાં સર્વોત્કૃષ્ટ દયાનું પ્રકરણ છે એવું જગતમાં ક્યાંય નથી. અમારે એક વેપારી મિત્ર જેવા હતા, તો એક વખત કઈ એ પણ થોડાક આદર્શ વિચારધારા વાળા હતા, સાયકોલોજી આઈડિયોલોજીકલ હતી જરા. રવીન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ કઈ હશે એ દિવસોમાં, એને ગુરુદેવ કહે છે. રવીન્દ્રનાથ ટાગોરનો લોકો શું કહે છે? ગુરુદેવ કહે છે. ગુરુદેવનો જન્મદિવસ હિન્દુસ્તાનના લોકો તો ઉજવશે, પણ દેશ પરદેશમાં પણ ઉજવાશે. જુઓ ગુરુદેવનું કેટલું માન છે લોકોને, વિશ્વમાં કેટલું એનું માન છે. મને કંઈ ખબર નહીં કે આવું થતું હશે, એનું શું કારણ છે. તો એનું કારણ બહુ મોટું છે કે એમણે માનવ પ્રેમનો સિદ્ધાંત વિશ્વને આપ્યો, કે માનવી માનવી વચ્ચે પ્રેમ કરવો, માનવી માનવી વચ્ચે કદી લડાઈ કરવી નહીં. એ સંદેશો એણે જગતને આપ્યો, એટલે દેશ પરદેશમાં એમના આવા મહાન વિચાર માટે, એમની મહાનતાને લઈને એમનો જન્મદિવસ ઉજવાય છે. કોઈ પછી જૈન હતા, કુદરતી વાત કરનારા હતા, એ જૈન હતા, દેરાવાસી જૈન હતા સ્વતંબર. મેં કહ્યું, જુઓ ભાઈ, માનવી માનવી વચ્ચે પ્રેમ કરવો એને જો તમે માનતા કહેતા હોય, તો જૈન દર્શનના સિદ્ધાંત આગળ એ સંકુચિત સિદ્ધાંત છે. જૈન દર્શનમાં આ વિષયમાં બહુ બહોળો વિશાળ સિદ્ધાંત છે. એને કંઈ જૈન હોય પણ કે બધી જૈન સિદ્ધાંતોની તો કંઈ ખબર ન હોય, પણ કે એવી શું વાત છે. મેં કીધું, જે ખરેખર જૈન છે ને આત્માર્થી છે. હજી તો આત્માર્થી છે, જૈન તો સમ્યક દર્શન પછી ગણાય, આમ તો સમ્યક પ્રકારે જીતું માટે. પણ આત્માર્થી હોય એને પણ એવા પરિણામ હોય કે મારા મન વચન કાયાના નિમિત્તે અને કરવા કરાવવા અને અનુમોદનાના પરિણામના નિમિત્તે આ જગતના એકેન્દ્રથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના સર્વ જીવોમાંથી કોઈ જીવને દુઃખ ન પહોંચો, હું દુઃખનો નિમિત્ત ન થાઉં, એવી એની ભાવના હોય છે. પછી એને ધર્મ પ્રગટે છે. ધર્મ પહેલાં પણ નથી પ્રગટ થતો, કેટલી વિશાળ દયા. કેમ કે જે લોકો માંસાહારી છે એ લોકો તો માનવ માનવના પ્રેમની વાત કરશે અને પ્રાણીઓની હિંસા કરીને આહાર કરશે, કરે છે કે નહીં? અને પછી એમ કે છે કે અમને દયાનો ભાવ બહુ રહે છે, પણ કોનો માનવ દયા, અમારી દયા છે એ તો એ દયા સીમિત છે, ફક્ત મનુષ્યના જીવો માટે વિચારેલો વાત છે. જ્યારે જૈનોએ જગતના બધા જ જીવો માટે વિચારેલી વાત છે, એટલે વ્યવહારમાં બહુ મોટો ફરક છે. આપણે ત્યાં જમીન કંદ, બટાટા, શકરકંદ નથી ખાતા, કંદમૂળ. અન્ય મતમાં ઉપવાસમાં અને ધાર્મિક દિવસમાં એનો ખોરાક હોય છે, કેમ કે ત્યાં સર્વજ્ઞ કોઈ છે નહીં, એટલે ક્યાં કેટલા પ્રમાણમાં કેવા કેવા જીવોની ઉત્પત્તિ હોય છે, નિવાસ હોય છે એની ખબર, એની સંખ્યાની ખબર ન હોય, એની જાતની ખબર ન હોય, પરિસ્થિતિ જુદી હોય. આવું બને છે અજાણપણે, પણ એવું બને છે. અને માનવ દયામાં માને ત્યારે જૈન દર્શનની અંદર બહુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભેદે એનો વિવેક કરવામાં આવ્યો છે. બહુ મોટી વાત છે. અંતરદયામાંથી આ વાત ઊભી થયેલી છે. ક્યાંથી ઊભી થયેલી છે? કૃપાળુદેવે જે અંતરદયા શબ્દ લખ્યો છે એમાંથી એ વાત ઊભી થયેલી છે કે કોઈ પ્રાણીને મારાથી દુઃખ ન થાવ. પછી થાય બીજી વાત છે, પણ ભાવના એ છે, અભિપ્રાય એ છે. ઉપરના પ્રશ્નના સંદર્ભમાં શુષ્કતા અને શું શબ્દ છે, ઓતડાપણું આવવાનો સંભવ શું હોય શકે? શુષ્કતા તો ત્યારે આવે છે, સ્વચ્છંદ થાય છે ત્યારે, અથવા એ જીવમાં દયા ફયા તો શુભ ભાવ છે, આપણે કાંઈ સમજીએ નહીં, આપણે તો એક આત્માની શુદ્ધતા સાથે સંબંધ છે. એ પ્રકારના વિપર્યાસો ઊભા થાય છે ત્યારે શુષ્કતા આવે છે. અતડાપણું તો જુદી જ વાત છે આખું, એ તો કોઈ ઓછું બોલે, ઓછું ભળે એને અતડાપણું કહે છે. પણ અતડાપણુંનું દુર્ગુણ છે કે સદગુણ છે જરા બીજી રીતે વિચારવા યોગ્ય છે. જાજાની સાથે જાજો સંબંધ એ કાંઈ સદગુણ નથી, એ કાંઈ સદગુણ નથી, એ વખત બગાડવાનો ધંધો છે. અલ્પ પરિચય થવું, અલ્પ આવકારી થવું, કૃપાળુદેવ નાખ્યું છે કે નહીં? કેમ કે પ્રયોજન વગરની પ્રવૃત્તિ એનો સમય આત્માર્થીને નથી. આત્માર્થી તો એ ક્ષણ પણ ઉપયોગથી સાવધાનીથી ભરે એવી એની અભિપ્રાયપૂર્વકની પ્રવૃત્તિ હોય છે. એટલે એ આખી બીજી વાત છે. અહીંયા કહે છે કે આત્માર્થીનું હૃદય એવું હોય છે કે શુદ્ધાત્મા કેમ પ્રગટે, મારા સ્વરૂપ અનુસારના મારા ભાવો, જેવું મારું નિર્દોષ સ્વરૂપ છે એવા, એવી જ મારી હાલત, એવી જ મારી પર્યાય કેમ પ્રગટ થાય. જિજ્ઞાસા એવી હોય છે, જિજ્ઞાસા એટલે ભાવના, કે શુદ્ધાત્માની પરિણતિ કેમ પ્રગટ થાય. સમ્યક જ્ઞાન, સમ્યક શ્રદ્ધાન, સમ્યક ચારિત્ર અને આત્માની સુખશાંતિની દશા સમ્યક પ્રકારે સ્વરૂપના શ્રી કેમ પ્રગટ થાય, એવી એની જિજ્ઞાસા એટલે ભાવના હોય છે. અને તેવી ભાવનાથી તેનું હૃદય ભીંજાયેલું હોય છે. એ ભાવનાથી હૃદય ઘણું કોમળ અને ભીંજાયેલું રહે છે. આવા જીવને જ્ઞાન અને ક્રિયા નયના પક્ષપાતી કહેવાતા નથી. એનું સૂક્ષ્મ જ્ઞાન હોય તો તે જ્ઞાન નયનો પક્ષપાતી છે એમ ન કહેવાય, પણ એની યથાર્થ સમજણ છે એમ કહેવાય. એ કોઈ ક્રિયા પાળતો હોય તો એ ક્રિયા જડ ક્રિયાવાદી નથી કે ક્રિયાનો પક્ષપાતી નથી, પણ તે વિવેકથી પ્રવર્તે છે એમ કહેવાય. એના માટે જુદી જ વાત છે, કેમ કે ભાવના યથાર્થ છે તો એના બીજા પરિણામો પણ એ ભાવનાને અનુસરીને થતા યથાર્થ પરિણામો છે. પણ તે મુમુક્ષુની ભૂમિકામાં છે એટલે યથાર્થ ભૂમિકામાં છે. મુમુક્ષુની તે યથાર્થ ભૂમિકામાં છે. હવે અહીંથી શું સિદ્ધાંત નીકળે છે એ થોડું ધ્યાન ખેંચવા જેવી વાત છે કે યથાર્થ મુમુક્ષુતા તે મોક્ષ માર્ગનો પ્રવેશ થવાની પૂર્વ ભૂમિકા છે, અથવા મોક્ષ માર્ગમાં પ્રવેશ થવાની કારણભૂત એવી પૂર્વ ભૂમિકા છે. એટલે યથાર્થ મુમુક્ષુતા હોવી જોઈએ. એ યથાર્થ મુમુક્ષુની ભૂમિકા ક્યારે આવે એ અહીંથી નીકળે છે કે જેને આત્મકલ્યાણની રુચિ હોય, આત્મકલ્યાણની આવશ્યકતા લાગી હોય અને જેને આત્મકલ્યાણની ભાવના હોય, એ ભાવનામાંથી બધું ઊભું થાય છે. પરિભ્રમણની વેદના પણ આત્મકલ્યાણની ભાવનામાંથી ઉત્પન્ન થાય છે. અને જેને ભાવના છે એને પોતાના આત્માનું અહિત કરનારા પરિણામો કેટલાક પ્રકારના તો ઉત્પન્ન જ થતા નથી, કેમ કે એ જીવ ભાવનામાં રહ્યા કરે છે. એટલે બીજા ઉદય આવે છે એમાં એનું ચિત્ત ક્યાંય ચોંટતું નથી, ઉદાસીનતા સહજ રહે છે. જેને ભાવનાને ઉદાસીનતા નથી એ ઉદય આવે ને એમાં પરોવાઈ જાય છે, ઉદય આવે ને એમાં ચોંટી જાય છે, ઘૂસી જાય છે અને પરિણામ બગડી જાય. એટલે ભાવના છે એ ઉદયમાં નહીં જવા માટેનો આડો આવતો પ્રતિબંધક ભાવ છે, અથવા ઉદયમાં જતા રોકનારા પરિણામ છે. અને એ ભાવના કોઈ પણ જીવ કરી શકે છે, સાવ નવો હોય તો કરી શકે છે, એના માટે કોઈ પૂર્વ શરત નથી, કોઈ પૂર્વ શરત નથી. એવી સુગમતા અને એવી સુવિધા આ જૈન માર્ગને વિશે છે. ભાવના છે એ બધા જ આત્માના ઉન્નતિ ક્રમના પરિણામોનો પાયો છે. આત્માની ઉન્નતિ થાય એના પાયામાં આત્મકલ્યાણની ભાવના રહેલી છે, અને એ પાયો જેટલો મજબૂત એટલું આગળનું કામ સહેલું અને શીઘ્ર થાય. અને એ પાયો નાખવા માટે કોઈ પૂર્વ શરત નહીં, અનકન્ડિશનલ કોઈ પણ જીવ એ ભાવનામાં આવી શકે છે. ઘણા પાપ પૂરા પાપ કરીને સાતમી નારકીએ ગયો હોય તો ત્યાં પણ આ ભાવના જાગે એટલે પરિણામ ફરી જાય. એટલે એના માટે કોઈ શરત જ નથી કે તારે પહેલા આટલા પુણ્ય કરવા પડશે, આટલા દાન કરવા પડશે, આટલા પુણ્ય દાન કર્યા હશે તો તને ભાવના થશે, એ રીતે મૂંઝાવાની જરૂર નથી કોઈને. સાવ ખુલ્લું મેદાન છે. ગમે તેવો જીવ, ગમે તેવો પૂર્વ પરિણામ વાળો જીવ ગુલાટ ખાઈને એકદમ જો સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં આવે આખી લાઈન ફરી જાય. પરિણામોનો પ્રવાહ અને પરિણામનો પ્રકાર આખો બદલાઈ જાય છે. એવો ભાવનાનો વિષય બહુ બળવાન છે અને બહુ સારો છે. ભક્તિ છે એ બહુમાનના ભાવ છે અને બહુમાન ઓળખાણ વગર ન થાય. ભક્તિ તો કોઈના પ્રત્યેની વાત છે ને. દેવ, ગુરુ, શાસ્ત્ર, સત્પુરુષ, ચાર સ્થાન છે ભક્તિના. એની ઓળખાણ હોય તો થાય. જ્યારે ભાવનામાં એ કાંઈ નથી, મને મારી આત્મશાંતિ ને આત્માનું સુખ જોઈએ, નિર્દોષ, બસ મારે મારું આત્મકલ્યાણ કરવું છે, હવે મારે બીજું કાંઈ કરવું નથી. અનંતકાળે દુર્લભ અને મોંઘો એવો મનુષ્ય ભાવ એટલા માટે મને મળ્યો છે એવું એને લાગવા માંડે. હવે ફલાણું કરવાને સંસારના આ બધા કામો કરવા માટે આ જન્મ છે એવું એને ન લાગે. અંદરથી ફરી જાય, એનો આત્મા અંદરથી ફરી જાય છે. કેવા કેવા પરિણામ હોય છે ભાવના વાળાને, શું રુચિ વાળાને કેવા પરિણામ હોય છે કે હું આગળ વધી શકતો નથી તેવી ખટક એને રહે છે. થોડુંક મારે આટલું છે એમ એનો વાંધો નહીં એમ છે, એ નીકળી જશે પછી વાળવાનું એમ નહીં. આંખમાં કણું પડ્યું હોય નીકળે નહીં ત્યાં સુધી ખટકા કરે, આમ છે એમ. આગળ વધતો હોય તો પણ એને ખટકા કરે, હજી કેમ આગળ વધતો નથી, હજી હું કેમ આગળ વધતો નથી, વધતો જાય આગળ નહીં, શું એવી ખટક હોય છે. અને એ ખટકથી પણ તેનું હૃદય ભીંજાયેલું રહે છે. અંતરંગ પરિણામ છે, હૃદય એટલે અંતરંગ પરિણામ છે. આ બધા લક્ષણો આપ્યા છે આત્મરુચિવાળાના લક્ષણો આપ્યા છે. કેમ કે આત્માની જે રુચિ છે, રુચિના પરિણામ હંમેશા અભેદતા સાધવા માગે છે. અને પરિણામ આત્માથી અભેદતા સાધતા નથી, વચ્ચે વિકલ્પનો ભેદ અંતરાય પડે છે, એ રુચિને પોસાતો નથી. એટલે એને ખટક્યા કરે છે અને એનું હૃદય ભીંજાયેલું રહે છે. વિકલ્પ છે એમાં રાગ છે, અને રાગની સાથે મુમુક્ષુને એકત્વ હજી ચાલુ છે, મટ્યું નથી. એ એકત્વ એને સ્વરૂપની સાથે એકત્વ થવા દેતું નથી, માટે એને અંતરાય કહેવામાં આવે છે. એને રુચિમાં તો સ્વરૂપથી અભેદ એકત્વ અનુભવ કરવો છે, એકપણાનો અનુભવ કરવો છે, એમાં વચ્ચે આડું કોણ આવે છે, એનો વિકલ્પ, ભલે સ્વરૂપનો વિકલ્પ હોય નહીં, ગમે તે વિકલ્પ હોય એની સાથે એકત્વ થઈ જાય છે, એ અંતરાય છે. મટાડવાનો પ્રયોગ આત્મરુચિનું બળવાનપણું, સ્વરૂપની મહિમાનું બળવાનપણું, અને સ્વરૂપ લક્ષે સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ, એ સિવાય એકત્વ ન તૂટે, સૂક્ષ્મપણે પણ રહી જાય. જે ક્ષણે ક્ષણે રાગની ઉત્પત્તિ થાય છે એની સાથે તે જ વખતે સ્વરૂપમાં એકત્વના અભાવને લીધે એ રાગ સાથે એકત્વ થાય છે, એટલું સૂક્ષ્મ છે કે કેમ તૂટે એ સમસ્યા થાય. એ એકત્વ એટલું સૂક્ષ્મ છે કે એને કેમ તોડવું એ સમસ્યા લાગે. રાગ રસ, ભલે રાગનો રસ ન હોય, તો પણ એકત્વ છે, સ્વરૂપમાં એકત્વ નથી એટલે રાગમાં એકત્વ છે. કેમ કે પરિણામનો સ્વભાવ એકત્વ કરવાનો છે, ચાહે સ્વરૂપ સાથે એકત્વ કરે ચાહે રાગ સાથે એકત્વ કરે કે પર સાથે એકત્વ કરે, એકત્વ કર્યા વિના પરિણામ નહીં રહે. તો સ્વરૂપમાં એકત્વ નથી થયું ત્યાં સુધી રાગમાં એકત્વ ચાલુ છે, એ તોડીને સ્વરૂપમાં આવશે. કેમ તૂટે? એ ભેદ જ્ઞાનના પ્રયોગ દ્વારા. એ પ્રયોગ ચાલુ ને ચાલુ રહે, સ્વરૂપની ઓળખાણ થાય, સ્વરૂપ સન્મુખ થાય, સ્વરૂપની અનન્ય રુચિ, અનન્ય સ્વરૂપનો પુરુષાર્થ સ્વરૂપ સન્મુખ થઈને અને સ્વરૂપનો મહિમા ફાટમ ફાટ આવે ત્યારે સ્વરૂપલીનતા થાય, સમ્યક દર્શન પ્રગટે. સ્વરૂપલીનતામાં સમ્યક દર્શન પ્રગટે ત્યારે રાગની ઉત્પત્તિ થતી બંધ થાય, નિર્વિકલ્પ દશામાં એકત્વ તૂટે. એ તોડ્યું એ તોડ્યું પછી એ બે રાગને આત્મા એક થતા નથી. પર્વત ઉપર વીજળી પડી અને તિરાડ પડી એને પછી કોઈ રેણથી હાંધી શકાય નહીં. બે ચાર ખટારા ભરીને પથરા નાખે તો એ બે જુદાઈ જુદાઈ હંધાય નહીં કાંઈ. સંસારમાં બને છે, કોઈ બાળકને દત્તક લીધો હોય એને ઉછેરે, જે કુટુંબમાં આવી ગયા એ કુટુંબમાં બહુ જ પ્રેમથી બહુ જ સારી રીતે એને ઉછેરે, સમજણો થાય ત્યાં સુધી એને ખબર ન પડે કે અમારા મા બાપ સાચા છે કે નથી. ખબર પડે ન ખબર પડે, કેમ કે પેલા લોકો ખબર ન પડે એવી રીતે વર્તે છે. પોતાના છોકરાને ઉછેરે એવા જ રાગથી, એવા જ પ્રેમથી, એવા સ્નેહથી ઉછેરે. કેમ કે એક તો દીકરો હોય ને એને દત્તક લીધો હોય તો પછી દીકરો માનીને સ્વીકારીને કરે છે ને, એટલે એનો ઉદય ચાલુ થઈ ગયો. દીકરા જેવો અત્યારે ઉદય કેવો થઈ ગયો? સાચો દીકરો હોય એવો જ ઉદય એને ચાલે. એ હાજો માંદો થાય ત્યારે એને તકલીફ થાય. જેમ એના પોતાને ફોન થયેલા દીકરાનો હાજો માંદો થાય ને તકલીફ થાય માનસિક, એવી જ આના માટે થાય એને. હવે એ છોકરાને કોઈ જાણકાર એમ કે ભાઈ જો આ લોકો બહુ સારા માણસો છે, તારા સાચા સગા મા બાપ કરતા તને વધારે સાચવે છે અમને ખબર છે, પણ આ તારા ખરા મા બાપ નથી, ફલાણી જગ્યાએથી તને દત્તક લેવામાં આવ્યો છે. હવે એને ખબર પડ્યા પછી એના પરિણામમાં જે ફેર પડ્યો એ હવે એ ફેર મટાડે કોણ? એને મટી શકે? આ મારા મા બાપ નથી, કોઈ ભિન્ન વ્યક્તિઓ છે, મા બાપથી કોઈ જુદી વ્યક્તિઓ છે. એક સમજણ પડી, એ સમજણને કોણ ઘૂસાડે? પછી એને પૂછ્યું કે આમ મેં સાંભળ્યું છે, વાત બરાબર છે? વાત તો બરાબર છે, પણ તને કંઈ તકલીફ હોય તો કે. ના કે મને જરાય તકલીફ નથી, આ તો મને ખબર પડી એટલે ખાતરી કરી તમારાથી, બોલે મને ખોટું નથી કીધું ને બીજાએ. બરાબર છે, વાત તો સાચી છે, પણ તને કંઈ અમારે ભૂલ થતી હોય કે અમારાથી તકલીફ થતી હોય તો કહેજે તું. ના કોઈ જરાય એક પાયભાર પણ એવો નથી, પણ પરિણામમાં કેટલો ફેર પડ્યો? તિરાડ પડી ગઈ, તિરાડ હંધાય નહીં. એમ ભિન્ન જ્ઞાનનો અનુભવ થયો, ભિન્ન આત્માનો અનુભવ થયો. જ્ઞાનમય સર્વથી સર્વથા ભિન્ન છો, પછી અભિન્નપણું આવવું મુશ્કેલ છે. કેમ કે ખબર પડી ગઈ કે આ બધું ભિન્ન જ છે. મારા જ્ઞાનમય જ્ઞાયક સ્વરૂપથી જેટલું કાંઈ છે તે બધું ભિન્ન છે, જુદે જુદું છે. ક્યારે એને એકત્વ થવા દે. જ્ઞાન સિંહ જેવી છે, જેમ પેલાને ખબર પડી એનું જ્ઞાન થયું એને જેવી છે. પારકાનો નિશ્ચય થયો એટલે પોતાના ન થાય, અને પોતાનો નિશ્ચય થયો એ પારકો ન થાય. એવીથી ઉલટો દાખલો લઈએ તો એમ જ નિશ્ચય ઉપર આધારિત છે, ઓળખાણ ઉપર આધારિત વાત છે. એ પ્રકાર છે. વળી આત્માર્થી ભક્તિમાં જોડાય છે. ભક્તિના પરિણામોમાં પણ પોતે જોડાય છે. અને યથાશક્તિ ભૂમિકા અનુસારની વિરક્તિ પણ હોય છે. ઉદાસીનતા છે ભૂમિકા અનુસાર છે. વૈરાગ્ય કહો કે ઉદાસીનતા, પ્રાથમિક ભૂમિકામાં ઉદાસીનતાનો પ્રકાર છે. પછી જેમ જેમ મુમુક્ષુની ભૂમિકામાં તે આગળ વધે છે એમ ઉદાસીનતા પણ વધતી જાય છે. કૃપાળુદેવે કહ્યું 172માં, નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, એટલે કે મુમુક્ષુની પ્રારંભની ભૂમિકાથી ઉદાસીનતા શરૂ થાય, ઉપર 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 ઉન્નતિ ક્રમમાં ઉદાસીનતા વધતી જવી જોઈએ. એટલે યથાશક્તિ લીધી, યથાશક્તિ એટલે કે ભૂમિકા પ્રમાણે વિરક્તિ પણ હોય છે, ભક્તિ પણ હોય છે. યથાર્થ સમજણની સાથે આ બે પ્રકારના પરિણામ અવશ્ય અવશ્ય હોય છે, ભક્તિ અને વિરક્તિ. તે બહારમાં રચ્યો પચ્યો રહેતો નથી. જગતના જીવો પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહીએ છે એવું એને બનતું નથી. ક્યાંય એને ચિત્ત ચોંટે નહીં, ક્યાંય મન લાગે નહીં. કેમ કે રુચિ નથી, સંસારની રુચિ નથી. તો સંસારના પ્રસંગો જે ઉદયમાન થાય છે એમાં પણ એનું રુચિ નહીં હોવાથી ચિત્ત ચોંટતો નથી. તેને અંદર કષાયની તીવ્રતા વધતી નથી પણ મંદતા હોય છે. કષાય રસ મુખ્યપણે વાત છે એની, કેમ કે કષાયની ઉપશાંતતા લીધી છે એટલે એને તીવ્ર રસવાળા પરિણામ થતા નથી, મંદ રસવાળા પરિણામ થાય છે. એટલે બહુ ભાગ કષાય મંદ રહે છે, તીવ્ર કષાય ઓછો થાય છે. તેને આત્માર્થનું પ્રયોજન હોય છે. શું પ્રયોજન? કચ્છ છે આત્માનું કલ્યાણ કરવું, તે છે. એ સિવાય બીજું કોઈ પ્રયોજન નથી. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. મનનો રોગ થાય ને ત્યારે જે પ્રકારનો રોગ રોગ થયો હોય મન ત્યાં ને ત્યાં જ રહે. જેમ કે કોઈ ભૂત પ્રેતથી બીએ છે, એને જ્યાં હોય ત્યાં એવું જ દેખાયા કરે, અને જરાક અંધારું થાય ને લાઈટ જાય ને ત્યાં કાંઈક કલ્પના થવા માંડે. બારીમાંથી કોઈ આવી જશે, ઉપરથી નીચેથી ક્યાંકથી કોઈ આવી જશે, શું બતાવે છે? એ માનસિક રોગ છે. માનસિક રોગ શું છે? માનસિક નબળાઈ તે માનસિક રોગ છે. માનસિક રોગના બહુ પ્રકારો છે. મન નબળું પડે ત્યારે જ્યોતિષી ભાઈ જઈને જોશ જોર આવે એ માનસિક રોગ છે, એ નહીં ખબર હોય. તકલીફ વધે, માંદો રહીએ કે બીજે કહેવાય, અપ્રતિકૂળતાઓ આવે, મારું જરાક જોર આવીએ કે આમાં શું થયું છે ને કેમ થયું છે ને કેમ મટશે ને ક્યારે મટશે, મન નબળું પડે ત્યારે થાય. અથવા જરૂરિયાત પ્રમાણે ન બનતું હોય ત્યારે એ ત્યાં ને ત્યાં મન રહ્યા કરે, અને એવી રીતે પછી જોવે જોવરાવે, એ પણ મનોરોગ છે. એ મનરોગ સંસારનું કારણ છે અને આ મનરોગ મોક્ષનું કારણ છે. કે કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. મન ત્યાં ત્યાં રહ્યા કરે, મારું આત્મકલ્યાણ કેમ, મારું આત્મકલ્યાણ કેમ થાય, મારું આત્મકલ્યાણ કેમ થાય, એવું જે આત્માર્થનું પ્રયોજન છે અને એવી જ અંદરની રુચિ હોય છે, એ જરૂરિયાતમાં તો ઊભી થઈ છે. રુચિ પણ એવી જ હોય છે. જેને શુદ્ધ જ્ઞાન અને ક્રિયાની મૈત્રી પ્રગટ થઈ છે તે જ્ઞાનીની વાત જુદી છે. એ જ્ઞાન દશાનો વિષય છે. જ્ઞાની ક્રિયા પણ કરે અને એને જ્ઞાન પણ હોય. જ્ઞાનનું અમલીકરણ કરવા જતાં ક્રિયાની ઉત્પત્તિ થાય છે, તે યથાર્થ ક્રિયા છે. એને જ્ઞાન ક્રિયાની મૈત્રી કહેવામાં આવે છે. અને યથાર્થ જ્ઞાન હોય ત્યાં એવો પ્રકાર ઉત્પન્ન થાય છે. યથાર્થ સમજણમાં પણ એ પ્રકાર ઉત્પન્ન થાય છે. પણ શુષ્ક જ્ઞાન હોય ત્યાં ક્રિયાનો અભાવ હોય છે અથવા ક્રિયાની એલર્જી પણ થાય છે. અને એકાંત ક્રિયા જડપણું હોય છે ત્યાં સમજણનો અભાવ હોય છે. એ સંબંધીની લાભ નુકસાન અથવા હાનિ લાભ એનો કાંઈ સમજણ હોતી નથી, એ પ્રકાર હોય છે. તેને જ્ઞાનની ક્રિયાનો મેળ નથી, મૈત્રીમાં મેળ હોય છે. મૈત્રી શબ્દ શું બતાવે છે? મે વચ્ચે મેળ હોવો. તે કહે છે કે જેને શુદ્ધ જ્ઞાન એટલે આત્મજ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન અને ક્રિયા સ્વરૂપમાં લીન થવું અથવા ભૂમિકા પ્રમાણે યથા યોગ્ય વિવેકપૂર્વક ગ્રહણ ત્યાગ થવો, એનો મેળ હોય છે, તે જ્ઞાનીની વાત જુદી છે. અને જેને જ્ઞાન નહીં કે ક્રિયાનો પક્ષપાત વર્તે છે તે અજ્ઞાનીની વાત પણ જુદી છે. પક્ષપાતવાળાને ખોટું વજન જાય છે. અને આ થોડો મહત્વપૂર્ણ મુદ્દો છે. ખોટું વજન જવું એનું નામ પક્ષપાત. પક્ષપાત એટલે ખોટું વજન જવું. જ્યાં વજન ખોટું જાય છે ત્યાં મુખ્યતા ન આપવી હોય એની મુખ્યતા અપાય છે, અને ગૌણતા ન થવી જોઈએ તેની ગૌણતા થાય છે. મુખ્ય ગૌણની ભૂલ થાય છે વજન ફેર થવામાં. એને શાસ્ત્રની ભાષામાં પક્ષપાત કીધો છે. અને એના બહુ સૂક્ષ્મ ભેદો ત્યાં સુધી છે. સૌથી સૂક્ષ્મ ભેદ છે વ્યવહારનો સૂક્ષ્મ પક્ષપાત અને નિશ્ચયનો સૂક્ષ્મ પક્ષપાત. નિશ્ચય સ્વરૂપ જે આત્મા, એની ઓળખાણ થયા પછી એ લક્ષમાં રહે અને મહિમાવંત સ્વરૂપ હોવાથી એનો મહિમા આવે ત્યારે મહિમાના વિકલ્પપૂર્વકનો મહિમા હોય, એ વિકલ્પમાં એકત્વ થાય એને નિશ્ચયનો પક્ષપાત, નિશ્ચયનો પક્ષપાત કહેવામાં આવ્યો છે. આ 143-44 કથાનો સમયસારનો વિષય છે. આ તો સૂક્ષ્મ વિષય છે. જરા વજન જાય છે એમ કે છે. આવો મહાન આત્મા તારા જ્ઞાનના લક્ષમાં આવ્યા પછી વિકલ્પનો સંબંધ તારો કપાતો કેમ નથી એમ કે છે. એમાં શું કહેવું છે? તું પોતે નિર્વિકલ્પ સ્વરૂપી છો. કેવો છો તું? તું પોતે સ્વરૂપથી નિર્વિકલ્પ, અને તારી દશામાં વિકલ્પ ચાલે એમાં વિકલ્પ જેવો ને જેવડો હું એવો તન્મયપણે એકત્વપણાનો અનુભવ બિલકુલ વિરુદ્ધ વાત છે. કે મને તો સ્વરૂપનો વિકલ્પ આવે છે કે આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ છે, એવો મને વિકલ્પ આવ્યો. એવા વિકલ્પ વાળો તું નથી, એવા વિકલ્પ સ્વરૂપે તું નથી, અને એવા વિકલ્પનો એકત્વ તે નિશ્ચય નયનો પક્ષ છે. પણ વ્યવહારના પક્ષ કરતા તો નિશ્ચય નયનો પક્ષ સારો કે નહીં, કે પક્ષ તો એકે સારો નહીં, કેમ કે વિકલ્પમાં એકત્વ છે. પણ જેને સ્વરૂપ લક્ષમાં છે એને વિકલ્પનું એકત્વ છે, તો પણ વિકલ્પની મુખ્યતા નથી, સ્વરૂપની મુખ્યતા છે. એટલે એ એકત્વ લાંબુ ટકશે નહીં, તૂટી જશે. પણ એકત્વ છે ત્યાં સુધી એને પક્ષપાતી ગણ્યો છે, અને એ વિકલ્પને અનંતાનુમંદિનો કષાય ગણ્યો છે. તેથી એવો નિશ્ચય નહીંનો પક્ષ થયો, તો પણ તેથી શું એવો પ્રશ્ન ઉઠાવ્યો છે ત્યાં. તેથી શું એવો પ્રશ્ન ઉઠાવ્યો છે એમ નહીં, સંબંધ કાપી નાખ એમ કે છે. વિકલ્પ સાથેનો, રાગ સાથેનો, એકત્વપણાનો સંબંધ એક વાર તું કાપી નાખ. પછી તને સંસાર નહીં રહે. જ્યાં સુધી એ જીવતો છે ત્યાં સુધી અનંત સંસારનો બીજનો નાશ થયો નથી એમ છે. હા, સ્વરૂપનો પુરુષાર્થ, સ્વરૂપ સન્મુક્તાનો પુરુષાર્થ, સ્વરૂપનો આશ્રય કરવાનો પુરુષાર્થ, ભેદ જ્ઞાનનો પુરુષાર્થ, વિધિ ભેદ જ્ઞાન જ છે. ભેદ જ્ઞાન સિવાય કોઈ વિધિ નથી. શું? ભેદ જ્ઞાન સિવાય કોઈ વિધિ નથી, એક જ વિધિ છે. શું કહ્યું? કે શુદ્ધ જ્ઞાન અને ક્રિયાની મૈત્રી પ્રગટ થઈ છે તે જ્ઞાનીની વાત જુદી છે, એને ક્રિયાનો વિકલ્પ ઉઠે એની વાત જુદી છે, એને એકત્વ નથી થતું. વિકલ્પ છે પણ વિકલ્પથી એકત્વ એને નથી થતું, ને તને વિકલ્પથી એકત્વ થાય છે. કોઈ એક પ્રસંગ એવો હોય, હાસ્ય ઉપજે બરાબર, એમાં જ્ઞાની પણ હશે અને મુમુક્ષુઓ પણ હશે, તો બધા સરખું હશે છે. મુમુક્ષુ તો સ્વરૂપમાંથી ખસે છે ને હસે છે, અને આ ખસ્યા વગર હસે છે. બહાર તો આવવાનું થાય છે, બહાર આવે છે. જે તે પ્રકારના શુભાશુભ વિકલ્પ છે ત્યારે જ્ઞાની પણ બહાર આવે છે પરિણામથી. પણ અંદર રહેવાની મોકળાશ રાખીને, આપણે નથી કહેતા ભાઈ કે ભાઈ આ પોતાનું હાજુ રાખીને દેવું હોય તો દેવાશે, એટલું દેશે. શું કરશે? પોતાનું હાજુ રાખીને એમ શ્રદ્ધા જ્ઞાનમાં સ્વરૂપની પકડને છોડ્યા વિના. પછી રામચંદ્રજી ભલે સીતા માટે રુદન કરતા હોય કે ભલે લક્ષ્મણજીને ખંભે લઈને ફરતા હોય, સ્વરૂપમાંથી છૂટ્યા નથી એ વાત નક્કી છે. સ્વરૂપમાંથી ખસ્યા નથી એવી વાત છે. બંને ચરમ શરીરી ક્ષાયક સમ્યક દ્રષ્ટિ તદ્ભવ મોક્ષગામી પુરુષો હતા, તે જ ભવે મોક્ષે જનારા, સવાલ જ નથી. તો કે એની સાબિતી ખરી, પુરાવો ખરો કે છે ને, કે જે મુઠ્ઠી એમણે ભરતને મારી નાખવા માટે ઉગમી તે ગુલાટ ખાઈ ગયા, મુઠ્ઠી તો ઉપડી ગઈ પણ એઠે મારે એ પેલા ગુલાટ ખાઈ ગયા. ધિક્કાર છે આ સંસારને. આ હું આવ્યું અંદર જાગતા હતા એટલે સીધો જ કેસલો જ કર્યો, દીક્ષા ગ્રહણ કરી લીધી. રાત પાડતો ન જોઈએ, કાંઈ ન જોઈએ. હવે કેવળ જ્ઞાન લીધે છૂટકો નીકળી પડ્યા. આ બધી વાતો પછી ખાવ અવલદમની વાતો છે. 1000 વર્ષ સુધી જંગલમાં ઊભા ઊભા ખડગાસને આત્મધ્યાન કર્યું. જ્ઞાની પુરુષ હતા, ધ્યાન કરતા હતા. ખસે નહીં, વેલો વીંટાણી એમને એમ રહીએ છે. કેવળ જ્ઞાન 1000 વર્ષે થયું. આયુષ મોટા તીધી પંચમારાની શરૂઆત છે. બંને ઋષભદેવ ભગવાનના સુપુત્રો છે. એમના પિતા શ્રી તીર્થંકરને સર્વજ્ઞ થઈ ગયા, એ પણ સર્વજ્ઞ થવાની તૈયારી વાળા જેવો. ભરતરાજે 6 ખંડ જીત્યા. 6 ખંડના ભોગ ઉપભોગ બાહ્ય દ્રષ્ટિએ ભોગ્યા, અંતરદ્રષ્ટિએ જરાય નહીં. એક આંગળીમાંથી વીંટી ખરી ગઈ ને વૈરાગ આવ્યો. લેડા તેથી વૈરાગ નો આવ્યો. બાહુબલી ઉપર ચક્કર છોડ્યું, આવ્યું પાછું. એ તો એક ગોત્રમાં એ શિરછેદ ન કરે, ચક્ર છોડી દીધું હતું એમણે. તો ચક્ર તો શિરછેદ કરી નાખે, ડોકું જ કાપી નાખે, મારી નાખે. એક ગોત્ર હોય એટલે પાછું આવ્યું, તોય વૈરાગ નથી આવ્યો. અહીંયા જ્યાં વૈરાગ આવ્યો, દીક્ષા લીધી, સીધા 7મા ગુણ સ્થાને આવ્યા, 6ઠા ગુણ સ્થાને ન આવ્યો. શ્રેણી માંડીને અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન. અમને 1000 વર્ષ લાગે અહીંયા એક અંતર્મૂર્તનું. આનું ગણિત કઈ સમજાય એવું ખરું? એ રાજકાજ અને ભોગ ઉપભોગની વચ્ચે ચારિત્ર મોહના મૂળિયા કાપવાનો પુરુષાર્થ એમનો ચાલુ હતો. બહુ આત્મધ્યાન કરતા, રાત્રે બેસી જાય, લડાઈ કરીને બેસી જાય, અવકાશ મળે એટલે એમના ધ્યાન કક્ષમાં પહોંચી જાય. બહુ ધ્યાન કરતા, સ્વરૂપની એકાગ્રતાની પ્રેક્ટિસ ખૂબ થયેલી, અને અંદરથી ચારિત્ર મોહના મૂળ કાપી નાખ્યા બધા. ચારિત્ર મોહ ખોખરો થઈ ગયેલો. કેવો? હાવ ખોખરો થઈ ગયેલો. જેવા મુનિ દશાને ધ્યાનમાં બેઠા, ફડાક કેવો ધ્યાન ફાટ્યું અંતર મૂળ, વાર ન લાગે. પુરુષાર્થની જાત જાતમાં ફેર છે. પેલા મુનિ થઈને પુરુષાર્થ કરે છે, આ ગ્રહસ્થી થઈને પુરુષાર્થ કરે છે, અને 1000 વર્ષ લાગે છે અને અંતર મૂળ લાગે. કયા ગણિત થી ગણશો તમે? આને જૈન દર્શનનું આ અલૌકિક ગણિત છે. એમાં ઓલા કેલ્ક્યુલેટરના આંકડા કામમાં આવ્યો એવા નથી, ફેલ જાય. અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન લે, એનું ગણિત ગણવા જાય તો કેલ્ક્યુલેટર ફાટી જાય ફડાક દઈને, કેમ કે નાનું પડે. ગણિત એવડું મોટું છે, ઊંડું છે, એમાં કેલ્ક્યુલેટર કામ આવે એને. એ અંદરનો વિષય જુદો છે, અને એ જ્ઞાનીઓ સમજે છે. એ પુરુષાર્થ કરનારા એ પુરુષાર્થને સમજી શકે છે, બીજા હું સમજી શકતા નથી. એટલે એના ભેજામાં એ વાત બેસે નહીં કે આ કઈ જાતનો હશે, આ કેવી રીતનો હશે. એ તો એ જાતનો વિષય જુદો છે. ભાવ નહીં, નિશ્ચર અંતરબાહ્ય દીક્ષા લઈ લે, નહીં કોઈ જરૂરી નથી. કપડાં ઉતારીને જંગલમાં હાલતા થઈ જાય, પછી કોઈ આચાર્ય મુનિરાજ નજીકમાં હોય તો એને એમ કહે કે અમને દીક્ષા પ્રદાન કરો, તો એની વિધિ કરાવે, હોય તો, ન હોય તો કઈ રોકાય નહીં, તો સીધા હાથમાં ગુણ સ્થાને પહોંચે એવું છે. એટલે જ્ઞાનીની વાત અહીંયા જુદી છે એમ કે છે. અને જેને જ્ઞાન નહીં કે ક્રિયા નહીં નો પક્ષપાત વર્તે છે તે અજ્ઞાનીની વાત પણ જુદી છે. અને આ રુચિ, આ તો રુચિવાળો જીવ છે. ત્રણ ભેદ પાડ્યા, જ્ઞાની, અજ્ઞાની અને અજ્ઞાની છતાં રુચિવાળો. ત્રણ ભેદ પાડ્યા, થોડોક વિસ્તારથી લેશું એ વિશે, એ ત્રણેયમાં શું ફેર પડે છે એમ કરીને થોડી વાતને ખોલી છે. અહીં સુધી રાખી.